તારીખ 2/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 61 અને 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58
જે પોતાના હિતની સંમતતા જેની પોતાની પાછળ વિકરાળ માર્ગ જખમ માર્ગ પર દોડતો આવતો હોય, મરણના ભયથી પોતે કેવી દો ટૂંકે આંખો નીચે મુઠ્ઠી વાળીને દોડે, પાછળ જોવા જેટલો પણ સમય ન રાખે કે પાછળ આવનાર ભાગ છેટો છે કે આવતો બીજી બાજુ ચાલ્યો ગયો છે કે કેમ, એટલું પણ જોવા ન રહ્યું. સહી સલામત સ્થળે ન પહોંચે કોઈ મકાન વગેરેમાં ત્યાં સુધી પાછું વાળીને જોવા પણ રહે નહીં. એક વખત મૃત્યુના ભયની પ્રેક્ટિકલ પરિસ્થિતિ આ છે, બહુ વાસ્તવિક પરિસ્થિતિ છે. 41મું પણ બોલ 61મું એમાં વિષાણુ ખાવા એટલે થાક ખાવા તો ઉભો રહેતો હશે, દોડતા દોડતા થાંકો છો નામ થોડી વાર ઉભો રહી જાઓ એવું તો કોઈ રીતે એને વિચારમાં પણ એવો વિચાર પણ એને આવે. એક વખતના મૃત્યુના ભયમાં વાસ્તવિક પરિસ્થિતિ એવી થાય છે તો અનંત વખત જન્મમરણનો ભય વાસ્તવિકપણે પોતાને લાગ્યો છે કે નથી લાગ્યો એટલું વિચારવું રહ્યો. જે મિથ્યાત્મ અને અજ્ઞાનને લીધે જીવ અનંતવાર જન્મ મરણ કરે એવું જે મહાબીજ છે, જન્મમરણના રોગનું જે બીજ છે એનો ભય લાગ્યો છે કે નથી લાગ્યો. પાત્ર જીવોને ભાવભરી પણ કયા છે, ભાવભ્રમણના એ પેલું છે. જગતના કોઈ સંયોગોથી ડરતા નથી, કોઈ પ્રતિકૂળતાથી ડરતા નથી, બીજો કોઈ ભય નથી, પણ મિથ્યાત્મને અજ્ઞાનનો ભય છે કે જેને લઈને વારંવાર અનંતવાર જન્મ મરણ કરવા પડે. વિશ્વાસ ખાવા ઉભો ન રહે કદી પણ એવી રીતે. અરે આ કાળ ઝટકું મારતો ચાલ્યો આવે છે, કાળ એટલે મૃત્યુની ક્ષણ નિશ્ચિત છે. કોઈ પણ પ્રાણી જન્મ ધારણ કરે છે, મનુષ્ય હોય કે લિંચ હોય, દેવ નારક ચારેય ગતિમાં, એ પહેલા આગળના ભાવમાં જન્મ પહેલા એને મૃત્યુનો ક્ષણ નક્કી થઈ જાય છે. જન્મનો ક્ષણ નક્કી થાય છે, મૃત્યુનો ક્ષણ પણ નક્કી થાય છે, એ આગળના ભાવમાં નક્કી થાય છે અને તે જન્મ થયા પહેલા જ નક્કી થાય છે. અથવા આગળના ભાવનું મૃત્યુ આવે એ પહેલા નક્કી થાય છે. એટલે જે ગતિએ સમય પસાર થઈ રહ્યો છે, અંગ્રેજીમાં કહેવાય છે ટાઈમ એન્ડ ટાઈડ્સ વેઇટ્સ ફોર નથિંગ, પૂર અને સમય કોઈના માટે રોકાતો નથી, એટલે કે કોઈ એને રોકી શકતું નથી. એવું આ મૃત્યુની ક્ષણ બહુ ઝડપથી નજીક આવી રહી છે. એનો કદી વિચાર કરીને પ્રવૃત્તિ કરે છે, જીવ કે એનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરે છે, અથવા પ્રવૃત્તિ કરે છે એટલે આત્મહિત સિવાયના બીજા કાર્યોમાં રોકાય છે. એવી રીતે અરે આ કાળ ઝટું મારતો ચાલ્યો આવે છે. ગુરુદેવ શ્રી પાત્ર જીવનું ધ્યાન ખેંચે છે કે બહુ ઝપટથી બહુ ઝડપથી મૃત્યુની ક્ષણ નજીક આવી રહી છે. હિત કરવું હોય તો અત્યારે સમય છે, વર્તમાનમાં સમય છે, નહીતર પછી જન્મ મરણની એવી ઊંડી ખાય છે કે એ ખાયમાં પડનાર ખીણમાં પડનાર ઊંડી ખીણ છે, કઈ પત્તો લાગતો નથી. આ એક એવા વચનો છે આ ગોળની અંદર કે કોઈ પણ જીવને થોડી પાત્રતા હોય તો વિશેષ પાત્રતા પ્રગટે. થોડી પાત્રતા હોય, સંયોગની પાછળ દોડ લગાવી હોય, સંયોગ વધારવા, સંયોગ સુધારવા, સંયોગ જાળવવા, સાચવી રાખવા, એને ઊભો રાખી દે, એવા વચના છે કે તારા આત્મહિત માટે તું કઈ કરે છો કે નથી કરતો, કે એક જ દોર લગાવી છે. આયુષ્ય કોઈની શરમ નથી રાખતું, આયુષ્ય પૂરું થાય એવી જ મૃત્યુની ક્ષણ એ કોઈની શરમ રાખતો નથી. એવી રીતે આ ઝડપથી આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે. આમ લાગવું જોઈએ, એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. કામ કરવાના ઘણા છે એટલે શું કે હજી તો સ્વાનુભવની શરૂઆત થઈ નથી, શરૂઆત થયા પછી પણ પૂર્ણ દશા સુધીમાં જે પુરુષાર્થની પ્રવૃત્તિ છે એ કામ ઘણું બાકી છે. ચતુર્થ ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાન સુધીનો રસ્તો જે કાપવાનો છે એમાં કેટલું બધું કામ કરવાનું છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? જે સ્થળે પહોંચવું હોય અને એ દૂર હોય તો ઉતાવળ થાય, એથી ઘણું અંતર કાપવાનું છે. એમ આત્મા એ આત્માનું પૂરું હિત કરવાનું, પોતાનું પૂરું હિત કરવા માટે ઘણું કરવાનું બાકી છે. એમ જેને અંદરમાં લાગે પોતાને માટે એ આત્મહિતની પ્રવૃત્તિ અવશ્ય શરૂ કરે, અને આત્મહિતની પ્રવૃત્તિ વિના એનો સમય જાય તો એને ખેદ થઈ આવે, દુઃખ થઈ આવે કે મારો કિંમતી સમય વેડફાઈ જાય છે. શ્રીમદ રાજચંદ્રજીએ તો બહુ ધ્યાન ખેંચ્યું છે કે ચાર ગતિમાં મનુષ્ય, પશુ, પક્ષી, નારકી અને દેવલોક, આ ચારેમાં મનુષ્ય ગતિમાં આત્મહિત વિચારવાની બુદ્ધિની ક્ષમતા અને યોગ્યતા વિશેષ પ્રકારે હોય છે. બીજી ત્રણ જગ્યાએ આટલી વિચાર કરવાની અનુકૂળતા હોતી નથી, એવી પરિસ્થિતિમાં જે મુકાઈ જાય છે. એવા મનુષ્યભાવની એક એક ક્ષણ અરે એક એક સમય એમણે તો કીધો છે, સમય શબ્દ વાપર્યો છે, એટલે એક ક્ષણનો એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, એટલે સમય એક સમય એટલે એનાથી પછી બીજું નાનું યુનિટ નથી, મિનિમમ યુનિટ નાનું યુનિટ નથી, એક સેકન્ડનો અસંખ્યમો ભાગ. મનુષ્યભાવનો કેટલો કિંમતી છે, રત્ન ચિંતામણીથી પણ અધિક છે, ચક્રવર્તીની સંપત્તિથી પણ અધિક છે, એટલે વધારે કિંમત આપે છે. કોઈ અતિશયોક્તિ કરવા ખાતર એવી વાતો કરી છે એમ વિચારવા યોગ્ય નથી. મહાપુરુષ હોય છે, સત્પુરુષ હોય છે, એ કદી પણ કોઈ વાત ઓછી અદકી કરતા નથી. વધારીને કહેવું કે ઘટાડીને કહેવું, સમતોલ એકદમ બેલેન્સ જ્ઞાન છે જેનું, સપ્રમાણ જ્ઞાન છે, સમતોલ જ્ઞાન છે જેનું. એ જ્ઞાન જેવું કહેવું હોય, કહેવા યોગ્ય હોય, જેવું પદાર્થનું સ્વરૂપ હોય એવું જ કહે, બીજી રીતે કહે. આ ચક્રવર્તી હોય એની મૃત્યુનો ક્ષણ આવે કેવી રીતે, કોઈ એમ કે ગણિત થી સાબિત કરી દીધું, આ તો ગણિતનો વિષય થઈ ગયો. એને મૃત્યુનો ક્ષણ આવે અને એમ કહે કે કોઈ વૈદ ડાક્ટર ધન્વંતરી આવે ને મને એક સમય વધારી દઈએ મારા આયુષ્યનો, મારી આખી સંપત્તિ આપવા તૈયાર છે. તો કોઈ વધારી શકે ખરું એમ સંપત્તિ દેતા, એક સમય ન વધે આયુષ્યનો, એક સમય ન વધે. જરૂર નથી કે એને માંદા પડવું જોઈએ, જરૂર નથી કે એને એક્સિડન્ટ થવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વાત કરતો ગોળી માગીને હાથમાં દવાની ગોળી લે પેલા ખતમ, વિચાર આવ્યો કે દવા લો અને બી ખબર નથી કે બીજી સેકન્ડે દેહ ને હાથમાં જુદા છે. એનો સમય નિશ્ચિત છે, એમાં એક સમય કોઈ આગુ પાછું કરે, ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈના અધિકારનો એ વિષય નથી. એટલે પોતાને એમ લાગવું જોઈએ કે કામ કરવા માટે સમય ઘણો ઓછો છે, મારે મારું આત્મહિત કરવા માટે સમય ઘણો ઓછો છે, અને તેથી કરીને બહુ શીઘ્રપણે મારે આત્મહિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એવું જેને લાગે એને ધર્મ પામનાની સ્વાનુભવની યોગ્યતા છે, પાત્રતા છે જાણવું. એવું ન લાગતું હોય તો એવી પાત્રતા નથી એમ જાણવું, આ સાચી વાત છે. એવી યોગ્યતા હજી ઉત્પન્ન નથી થઈ એમ જાણવું, અને તેથી પોતે ધર્મથી ઘણો દૂર છે એમ જાણવું, અને એ પરિસ્થિતિ હું દુઃખદાયક છે એમ પણ જાણવું. એમ આ બોલની અંદર પાત્રતાની અનેક લક્ષણમાંથી જે શીઘ્ર કામ કરી લેવાની વૃત્તિ છે, ભલે હજી ઉંમર નાની હોય, કેટલાકને તો નાની ઉંમર હોય છે તો કેટલાય મોટી ઉંમર છે આ વિષય વિચારવામાં આવતા, એવું પણ વિચારવું યોગ્ય નથી કે હજી તો થોડું જ આયુષ ભોગવું છે માટે હજી મારે વાંધો નથી, એવું વિચારવું યોગ્ય નથી. કેમ કે અહીંયા કોઈ અગાઉથી જાણ કરવામાં આવતી નથી, મૃત્યુના ક્ષણની કોઈ અગાઉથી જાણ કરવામાં આવતી નથી. એક દેવલોકમાં એવી વ્યવસ્થા છે, 6 મહિના પહેલા દેવને ખબર પડે છે કે હવે 6 મહિના પછી આ જગ્યા ખાલી કરવાની છે, ભાડુતી જગ્યા છે. જે દેવમાં આત્મા ગયો છે એ ભાડુતી જગ્યા છે, માલિકી હક માલિકી પણ માની લેવાની જરૂર નથી, એ માની લેવાથી નકામો દુઃખ થાય છે. માલિકી પણ માની લઈએ તો પણ માલિકી રહેતી નથી કે રાખી શકાતી નથી, એને ખબર પડે છે. એટલે કે પ્રાયોર નોટિસ આવી જાય છે એને કે 6 મહિને તમારે હવે ખાલી કરવાની છે. આ જે મિથ્યા દ્રષ્ટિએ અજ્ઞાની દેવો છે એ બહુ દુઃખી થઈને મરે છે. જેમ કોઈને એમ કે તમને કેન્સર થયું છે હવે 2-4 મહિનામાં જાશો, બહુ દુઃખી થઈ જાય છે. અજ્ઞાન દશામાં મિથ્યાત્વ દશામાં એવું દુઃખ થવું બહુ સ્વાભાવિક છે, અથવા રોકી ન શકાય એવી પરિસ્થિતિ છે, દુઃખી થાય જ થાય. એટલે શાસ્ત્રમાં એમ કથન આવે છે કે એ છ મહિનામાં મિથ્યાદ્રષ્ટિ જીવ હોય તો જુરી જુરીને મરે, કેમ કે એને એ બધા વૈભવ છોડીને જવું કોઈ રીતે પોસાતું નથી. સમ્યક દ્રષ્ટિ દેવ હોય તો આત્મહિતની અંદર વધારે પુરુષાર્થ થાય, વધારે સતેજ પુરુષાર્થે પોતાના સ્વરૂપ આશ્રિત પરિણામોમાં પરિણમે. બંનેમાં ફેર છે, બંનેને નોટિસ આવે છે. અહીંયા મનુષ્યમાં કોઈ આગળથી ખબર નથી આવતા કે ક્યારે આયુષ પૂરું થવાનું છે. ઓચિંતુ એકદમ કોઈનું પણ આયુષ પૂરું થઈ શકે છે. કોઈનું માતાના ગર્ભમાં પૂરું થાય છે, કોઈનું જન્મતાને પૂરું થાય છે, કોઈનું કલાકોમાં, કોઈનું દિવસોમાં, કોઈનું બાળ વયમાં, કોઈનું યુવાન વયમાં, ગમે ત્યારે પણ પૂરું થઈ જાય છે આયુષ. એટલે પોતાને ખબર નહીં હોવાથી પણ એવા ભરોસા રહેવા જેવું નથી કે હજી આયુષ ઘણું બાકી હશે, માટે ગમે ત્યારે કરશું તો વાંધો નથી, એવા ભરોસા રહેવા જેવું નથી. એવું અંદરમાં લાગવું જોઈએ કે ધર્મ સંબંધીની પાત્રતાના પરિણામ સૂચક પરિણામ છે. પાત્રતાને દર્શાવતા એ પરિણામ છે. અને જે જે ધર્મ પાયમાં છે એને અવશ્ય પહેલા આવા પરિણામ થયા હોય છે, થાય જ છે, નથી ત્યારે જ એનો પુરુષાર્થ આત્મહિતમાં યોગ્ય રીતે શરૂ થઈને આગળ વધે છે. નહીંતર કોઈ જીવ એ રીતે પુરુષાર્થ ઉપાડી શકતો નથી. આમ થાય જ છે, આ નિયમબદ્ધ પરિણામ છે. પાત્રતાનો વિષય થયો 61 નંબરના બોલમાં.
અંદર કામ કરવાના ઘણા છે, અંદર કામ કરવાના ઘણા
છે. એટલે જે ધર્મની શરૂઆત થાય ત્યારે તો મોક્ષ માર્ગનું પહેલું ગુણસ્થાન, આમ ચોથું ગણાય છે પણ મોક્ષ માર્ગનું એ પહેલું ગુણસ્થાન છે. ત્યાર પછી મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે ઘણું કામ બાકી છે. ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાનનો પુરુષાર્થ ઘણો છે, પાંચમા ગુણસ્થાન કરતાં છઠ્ઠા ગુણસ્થાનનો તો ઘણો વધારે છે. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ક્ષણે ક્ષણે મુનિરાજ અંતર્લીન થતા હોવા છતાં શ્રેણીનો પુરુષાર્થ એનાનો તબક્કો ઘણો વિશિષ્ટ છે, ઘણો વિશિષ્ટ છે. કે એ પુરુષાર્થ કરતા કરતા બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરતા 24 કલાકમાં. એ પુરુષાર્થ કરતા કરતા જો શ્રેણી માંડે તો અંતર્મુર્તમાં શુદ્ધ દશા થઈ જાય, મોક્ષ દશા થઈ જાય. એવું બધું જે કામ કરવાનું છે એનો ચિતાર આવે છે પાત્ર જીવને. એનો ચિતાર આવે છે કે મારે પૂર્ણ થવું છે, પૂર્ણતાનું ધ્યેય લક્ષ્ય મેં બાંધ્યું છે, પણ મારે તો ઘણું બાકી છે, બહુ બાકી છે મારે કામ. એટલે એને જે શીઘ્ર કરવું છે એ વિષય ઉપર વધારે વજન આવે છે, એમ જાણીને એનું વજન વધારે આવે છે. પ્રારંભ કર્યો નથી, શરૂઆત કરી નથી ધર્મને, એને તો ઘણું બાકી છે, બહુ કામ બાકી છે, બધું બાકી છે. એમ કામ કરવાના ઘણા બાકી છે એટલે તો એમ સમજે છે મારે તો હજી બધું જ બાકી છે, શરૂઆત નથી કર્યો, ધર્મની શરૂઆત નથી થઈ. એટલે એને વધારે સમય ક્યાંય બગડે તો એને બહુ ખેદ થાય છે, એ એનું ખાસ લક્ષણ છે. ગુરુદેવ શ્રી પાત્રતાના વિષયમાં પણ ઘણી ઘણી વાતો કરી છે, ખેંચેલા છે પરમાગમ સારની અંદર પણ. આમાં પણ બીજા બોલો આવે છે. પહેલા 43 નંબરમાં બોલાવી ગયો છે, ઘણા બોલ છે, 43, 161, 168, 92, 93, 159, 182 અને 279, એટલા બોલ છે આ તકના આ પુસ્તકની. એક જ વિષયને અનેક બાજુથી અનેક પડખાથી ગુરુદેવ શ્રીએ સ્પષ્ટ કર્યું છે. પેલા પરમાગમ સારમાં તો ઘણા બોલ છે,
બહારના કામની જેટલી તલાવેલી લાગે છે એટલે આત્મ એટલી તલાવેલી નથી લાગતી.
બારમાં જેટલો લાભ નુકસાન દેખાય છે એટલું જન્મ મરણ નો લાભ નુકસાન નથી દેખાતો. જેમ કોઈ મૂર્ખ માણસ માટે એમ કહેવામાં આવે કે ખાડે લૂંચા ને દરવાજા મોકળા, એટલે કે થોડું પાણી ન જાય એના માટે નાનું ખાવ હોય તો બંધ કરી દઈએ, દરવાજાથી ગમે એટલું જાય નહીં એને ખબર પડે નહીં. એમ આ જીવ વર્તમાન જીવનની અનુકૂળતા માટે શું કરવા પ્રવૃત્તિ કરે છે, નાની મોટી પોતાની અનુકૂળતા સચવાય રહે કે બીજું કાંઈ કામ છે કે શરીરની તંદુરસ્તી જળવાય રહે કે કુટુંબ પરિવારની અનુકૂળતાઓ જળવાય રહે, તો કુટુંબ પરિવાર પોતાને અનુકૂળ રહે. કોઈ રેટ મળીએ બીજી વાત છે, પણ આ સામાન્ય ગણતરી હોય છે. એના માટે 24 કલાક પુરુષાર્થ કરે એનું જે ચિંતન મનન કુંટન વિચારણા ચાલે છે બધો એનો પુરુષાર્થ વગર તો ચાલતો નથી. ભલે ઓફિસ ડ્યુટી 6-8-10 કલાક ની કરે પણ એના વિચારો તો એ જ ચાલે છે કે મારા સંજોગો કેમ અનુકૂળ થાય. અને સૌથી મોટી પ્રતિકૂળતા જે મૃત્યુ છે એના જેટલી તો કોઈ પ્રતિકૂળતા નથી. કોઈ ચીજ ન હોય તો એટલી પ્રતિકૂળતા નથી જેટલી જિંદગી જ ખલાસ થાય એટલી પ્રતિકૂળતા આવે. તો સૌથી મોટી પ્રતિકૂળતા પાછળ કાંઈ પણ સમય ન આપે, કાંઈ પણ પુરુષાર્થ ન કરે. અને નાની નાની પ્રતિકૂળતાઓ દૂર કરવા માટે આખો દિવસ એની માથાફરમાંથી ઊંચો ન આવે, એની માથાફરમાં રોકાઈ જાય. મૂર્ખતા છે, બીજું કઈ નથી. એ શબ્દો પાત્રતાની ભૂમિકામાં કુછ બેનશ્રીએ આગળના પત્રોમાં અભિનંદન ગ્રંથમાં બહુ વાત કર્યો છે કે આ જીવ તો કેવો મૂર્ખ છે, એમને કેટલી મૂર્ખ. પોતાને તો ઘણી પાત્રતા પ્રગટે છે પણ છતાં નીકળીએ છે. કેવું લાગે છે એટલે સંતોષણનો તો પ્રશ્ન જ નથી. પણ જેમ જેમ જીવ પાત્રતાની અંદર આગળ વધતો જાય છે, વિશેષ યોગ્યતા ધર્મ પામવાની જીવની થતી જાય છે, તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે. એ પણ એક વિશેષ પાત્રતાનું લક્ષણ છે, એ પણ વિશેષ પાત્રતાનું ખાસ પાત્રતાનું સ્વરૂપ છે કે એને ખૂબ અસંતોષ થાય. આકુરતા હોય તો એ પ્રશસ્ત છે, દુઃખ થાય છે કે ધર્મની પ્રાપ્તિ કરવી છે ને એમને સમજાય છે, એમને સમજાય છે એ દુઃખ થાય. આકુરતા થાય તો એ પ્રશસ્ત આકુરતા છે, પ્રશસ્ત દ્વેષ છે. જેમ કોઈ પોતાની નિંદા ગ્રહણ કરે તો પ્રશસ્ત દ્વેષ ગણવામાં આવે છે કે પ્રશસ્ત દ્વેષ સ્વ પ્રત્યે અને પર પ્રત્યે બે પ્રકારના છે. દેવગુરુ ધર્મ ધર્મી પ્રત્યે કોઈ પ્રતિકૂળતા ઊભી થાય તો એ પ્રતિકૂળતા કરનાર પ્રત્યે દ્વેષ આવે તો પ્રથમ પ્રશસ્ત દ્વેષ છે, એ પર પ્રત્યે છે. પણ પોતાના આત્માની નિંદા ગ્રહણ કરે કે અરે રે આ આત્મા હજી પણ પોતાનું અહિત થાય એવા માઠા પરિણામ કરે છે, શું શું એને એમાંથી શું સુખ મેળવવું છે એમ કરીને નિંદા ગ્રહણ કરે તો પણ એ પ્રશસ્ત દ્વેષ છે. એનાથી શુભ બંધ પડે છે, અશુભ બંધ જ પડતા છે, દ્વેષના પરિણામ. પણ બંધ શુભ ન પડે, અશુભ ન પડે, પ્રકૃતિ, શું પ્રકૃતિ પ્રશસ્ત છે, પ્રશસ્ત નું શુભનું નામ જ પ્રશસ્ત છે, પ્રશસ્ત શાસ્ત્રીય પણ પરિભાષા છે. બાકી એને શુભ દ્વેષ કહેવામાં આવે છે, તો શુભ દ્વેષ નથી કહેતો. એવો પ્રશ્ન થયો હતો ચર્ચામાં, ધર્મ તો સુખનો માર્ગ, સુખમય માર્ગ છે, અને એ પ્રાપ્ત થયા પહેલા આવું દુઃખના ભાવ કરવા થવા દે? તર્ક છે, માટે એમ લાગે છે કે કદાચ એવું ન પણ થાય કોઈને, એવું નથી બનતું. વચ્ચે આ પરિસ્થિતિ આવે છે, જે જીવ પ્રમાદમાં પડ્યો છે, સાંસારિક પ્રવૃત્તિના રસમાં ઉભો છે, એને એનું દુઃખ લાગીને છૂટે છે. દુઃખ લાગે આ વ્યક્તિ છે, એ બહુ કુદરતી છે. એકસઠ થયો, 62 ટાળવા માટે આકાશ પાતાળ એક કરવાનો એનો અભિપ્રાય ઉભો થાય કે આકાશ પાતાળ એક કરીને આ રોગ મટાડી દેવો છે, ગમે તેમ કરીને જે ભોગ આપવો પડે તે આપવા તૈયાર છે. એમ જ થાય, બીજી રીતે થાય નહીં.
અમોનો હાલે વાઘ આવતો હોય ત્યાં અમોનો હાલે
કેવી રીતે જાય?
આ તો મુખ્ય અજ્ઞાન ને હમો જ હાલ્યા
કરે, એનું તો કોઈ ઉપાય નથી. કોઈ પોતાના હાથે પોતાના પગ ઉપર ફુવાડો મારે, આ તો ગળા ઉપર જ મારે છે, પગ ઉપર મારે તો જીવ તો રહીએ, તો ગળા ઉપર જ કુવાડો મારે છે, એવી એનો કોઈ ઉપાય નથી. સ્વતંત્રપણે પરિણામ કોઈ પણ પ્રકારના કરી શકે, પોતે બોજવાની વાત છે. સમય દર્શનનો મહિમા કર્યો છે, બીજા પરિણામોની તુલના કરીને સરખામણી કરીને. સમ્યક દર્શન એ કોઈ અપૂર્ણ ચીજ છે, અનંત કાળમાં નહીં પ્રાપ્ત થયેલું એવું જે સ્વરૂપ સ્થાન સ્વાનુભવ અથવા ધર્મની પ્રાપ્તિ એ કોઈ અપૂર્વ ચીજ છે. અપૂર્વ એટલે પૂર્વે પ્રાપ્ત નથી થઈ એવી ચીજ છે, અનંત કાળમાં જેની પ્રાપ્તિ નથી થઈ પૂર્વે એને અપૂર્વ કહેવામાં આવે છે. એ સંયમ દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. કેવી રીતે અપૂર્વ છે, કયા પરિણામો સાથે એની વિશિષ્ટતા દર્શાવે છે? શરીરના ચામડા ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો એવા વ્યવહાર ચારિત્રો આ જીવે અનંત વાર પાડ્યા છે, પણ સમ્યક દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. પોતાના ઉપર કોઈ એટલી બધી પ્રતિકૂળતા આપે કે જેનું જીવતી સંભવિત છે કરે છે. હું તો જૈન મુનિ છું, મને કોઈ પણ પ્રતિકૂળતા આપનાર આવે તો પણ એના પ્રતિ ક્રોધ કરવો ઉચિત નથી એમ સમજીને, અને મારે ગમે તે પ્રતિકૂળતા દેનાર પ્રત્યે ક્ષમા રાખવી ઉચિત છે એવું વિચારીને એના ઉપર ક્રોધ ન કરે, ક્ષમા રાખે, શાંતિ રાખે. એવી શાંતિ અનંત વાર રાખી છે એમ કે છે. અત્યારે તો એવું કોઈ જીવ હોય તો લોકો દુનિયામાં ચક્કર ખાઈને પડે, જુઓ તો ખરા અને સહનશીલતા કેટલી છે. ખરેખર કોઈ મહાત્મા છે? જૈન દર્શનમાં એની કિંમત નથી. બે રીતે જગતના જીવો ભ્રમણાના ચક્કરમાં પડે છે, એક આવા બાહ્ય ચારિત્રથી, વ્યવહાર ચારિત્રથી અજ્ઞાન ભરેલું હોય તો પણ, મિથ્યાત્વ સહિત હોય તો પણ, અને એક ઉઘાડ જ્ઞાનથી, પુસ્તકીય જ્ઞાનથી અથવા એવા જ્ઞાનને વ્યક્ત કરનાર કોઈ ભાષાના યોગવાળા વક્તા હોય. બે જગ્યાએ અજ્ઞાની જીવો ભ્રમણામાં પડે છે, ભૂલે છે, અને એમાં મહાનતા સમજીને એને અનુસરવા લાગે છે. આવી ગરબડ થાય છે. એને ધર્મ શું ચીજ છે એની ખબર નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેય એકતા સ્વરૂપ મોક્ષ માર્ગ રૂપી ધર્મ કેવો છે એની એને ખબર નથી. એને કાં ભાષામાં ધર્મ દેખાય છે, કાં એને બહારના આચરણમાં ધર્મ દેખાય છે. આચરણ, આત્માનું આચરણ શું, આત્માનું શુદ્ધ આચરણ શું, વિતરાગ ભાવ રૂપી આચરણ શું અને શુભરાગ રૂપી આચરણ શું, એ બે વચ્ચેનો ભેદ લગભગ સમાજની અંદર અપ્રસિદ્ધ વાત છે, ગુપ્ત વાત છે, અજાણી વાત છે આ સમાજમાં. વિતરાગ ભાવ રૂપ ચારિત્ર એ જૈનો સમજતા નથી તો બીજા તો બિચારા સમજે નથી. એટલે જે આના આચરણ હોય છે બાહ્ય ચારિત્રના, વ્યવહાર ચારિત્રના, એના ઉપર મૂર્છાય છે, એને અનુસરે છે અને ધર્મ પ્રાપ્તિના રસ્તાથી દૂર ચાલ્યા જાય છે, એ રસ્તો બંધ થઈ જાય છે, ત્યાં પકડાઈ જાય છે. એટલે આ બાજુ આવવાનો રસ્તો એને રહેતો નથી. કહે છે કે આવા ચારિત્રો આ જીવે તે પોતે, કોઈની વાત નથી કરતા, ભૂતકાળની અંદર આ જીવે આવા ચારિત્ર પણ અનંતવાર પાડ્યા છે. આવી શાંતિ રાખી છે, જે કૃત્રિમ શાંતિ છે, માનસિક શાંતિ છે, આત્માની શાંતિ નથી. માનસિક શાંતિ જુદી ચીજ છે અને આત્માની શાંતિ તદ્દન જુદી ચીજ છે. બે એક પ્રકારની શાંતિ નથી. માનસિક શાંતિ એ કૃત્રિમ શાંતિ છે, અસ્થાયી શાંતિ છે, અથવા તો ખરેખર શાંતિ નથી પણ અશાંતિની ડિગ્રી પારો થોડો નીચો આવ્યો છે એને શાંતિમાં ખતવે છે. આત્મિક શાંતિ સાર્વજનિક ચીજ છે. એ તો જેમ વિતરાગતાને લોકો ઓળખતા નથી એમ આત્મિક શાંતિને જગતમાં ઓળખવામાં નથી આવતી. એટલે માનસિક શાંતિ મળે ત્યાં શાંતિ માની લે છે, પણ આત્મિક શાંતિ છે એ અતિન્દ્રિય જીવના પરિણામ છે અને માનસિક શાંતિ એ મન ઇન્દ્રિયની સાથે જોડાયેલા જીવના પરિણામ છે. અથવા તત્વ દ્રષ્ટિએ સૂક્ષ્મ જ્ઞાનથી અનુભવને વિચારવામાં આવે તો માનસિક શાંતિના ખરેખર થોડું પણ દુઃખ છે, મંદ પણ દુઃખ છે અને આત્મિક શાંતિમાં જરા પણ દુઃખ નથી, કેવળ સુખ છે, માત્ર સુખ છે. આ બે વચ્ચે બહુ મોટો ફેર છે.
માનસિક શાંતિ આત્માના પરિણામ છે.
હા, એ આત્માના વિભાવિક પરિણામ છે, વિકારી પરિણામ છે. માનસિક શાંતિ એ વિકારી પરિણામ છે અને આત્મિક શાંતિ છે તે અવિકારી પરિણામ છે. એ વિરુદ્ધ જાતિના ભાવો છે, એક જાતિના ભાવ નથી. એ પ્રકારે કૃત્રિમ શાંતિ અનેક વાર રાખે છે, અનંત વાર રાખે છે, પણ સમ્યક દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. જો એક વાર પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય તો એના જન્મ મરણના બીજનો નાશ થાય છે, જન્મ મરણ એને મટી જાય છે. એક વાર પણ પૂર્વે જો એને સમ્યક દર્શન કે અથવા ધર્મ પ્રાપ્ત કર્યો હોય તો અત્યારે એ જન્મ મરણ થી પરિભ્રમણ કરી રહ્યો છે, એ વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહી ન હોત. પણ જે પરિસ્થિતિ ચાલુ રહી છે એમ સૂચવે છે કે એને ભૂતકાળમાં ક્યારે ધર્મ અંગીકાર કર્યો નથી, સમય દર્શન પ્રાપ્ત કર્યો. આ સરખામણી કરવી છે, સમય દર્શનનો મહિમા કરવો છે. લોકો બાહ્ય આચરણ અને મંદ કષાયની કિંમત કરે છે અને સમય દર્શનના ચારિત્રને એથી સમજી શકતા નથી. એને એમ કહે છે કે ભાઈ તમે ગણતરીમાં ભૂલેલા છો, આત્માનું અંતર આચરણ કોઈ જુદી ચીજ છે અને બાહ્ય આચરણ કોઈ જુદી ચીજ છે. એની શરૂઆત ગુણસ્થાન અનુસાર કેવી રીતે થાય એ જિનમાર્ગ વિશે યથાર્થપણે જે નિરૂપિત થયેલું છે એ સમજવું જોઈએ. માર્ગ બે નથી અને એ જિનમાર્ગને છોડીને રાજમાર્ગને છોડીને કોઈ બીજો ચીલો ચાતરે બીજા માર્ગે જાય તો તે ઉન્માર્ગે જાય છે. ક્યાં જાય છે? ઊંધા માર્ગે જાય છે, મિથ્યાત્મને દ્રઢ કરી જશે અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે પણ એ દૂર થઈ જશે, નજીક નહીં રહી શકે. બીજી દૃષ્ટાંત પછી બીજી વાત કરે છે કે લાખો જીવોની હિંસાના પાપ કરતા મિથ્યા દર્શનનું પાપ અનંત ગણું છે. કતલખાના સ્લોટર હાઉસ એની અંદર જે પાપ બંધાય એના કરતા મિથ્યા દર્શનનો પાપ વધારે છે એમ નથી કહેતા, અનંત ગણું છે એમ કહે છે. કંપારી આવે એવો વિષય છે. એક જીવને નજર સામે જો મારે કરે છે ને બોકડાનો વધ કરે છે, નજર સામે એક કૂકડાને કબૂતરને કોઈ કાપે, માંસ ખાનારા લોકો કાપે, આર્ય માણસ જોઈ ન શકે, કોઈને નજર સામે હિંસા કરતા હોય તો જોઈ ન શકે. અહીંયા કહે છે કે લાખો જીવોની હિંસાના પાપ કરતા પણ આ પાપ અનંત ગણું છે, ભયંકર પાપ છે. એને ભયંકરતા જો સમજવામાં ન આવે તો એને છૂટવાનો ઉદ્યમ પ્રવૃત્તિ પુરુષાર્થ કોઈ રીતે થઈ ન શકે. ગુરુદેવની કોઈ બહુ મોટી દેન હોય તો આ છે કે 45 વર્ષ સુધી એમણે સમ્યક્ત્વની કિંમત સમજાવી અને મિથ્યાત્વથી કેટલું આત્માને નુકસાન છે બે વાત કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ જેને કહે સામે સામા કથનો રાખ્યા છે. અહીંયા જ વિષય છે, સમ્યક દર્શનનો મહિમા કરતા મિથ્યા દર્શનની ભયંકરતા કેટલી છે એ વાત પણ સાથે રાખે છે. આપણે બે ચાર બોલતો આમાં પાંચ છ બોલતા એવા છે પ્રયોજન સિદ્ધિમાં, દર્શન નું પ્રકરણ છે એ પ્રયોજન સિદ્ધિમાં એ તારવીને મૂકું છે આગળ કે જો મહાપુરુષો મિથ્યાત્મની ભયંકરતા કેટલી દર્શાવે છે. લાખો જીવોને ઈચ્છાના પાપ કરતા મિથ્યાદર્શનનો પાપ અનંતનો છે. સંકેત સહેલો નથી. આવું જે સમ્યક દર્શન કે જેનાથી મિથ્યાદર્શનનો નાશ થાય છે એને સંકેત પણ કહે છે. સમ્યક દર્શન શાસ્ત્રની ભાષા છે, સંકેત ગર્ભગૃહ ભાષા છે, બે એક જ વાત છે. એવું સમ્યક દર્શન અથવા સંકેત સહેલું નથી એટલે દુર્લભ છે, સુલભ નથી પણ દુર્લભ છે. લાખો કરોડોમાં કોઈ વિરલ જીવને જ તે હોય છે. કાલે વાત ચાલે આ તો કોકને જ મળે છે, વાત સાચી છે, કોકને મળે છે પણ અશક્ય નથી. એનો અર્થ એમ છે કે અશક્ય નથી. અને જ્યારે અશક્ય નથી તો પછી પોતે શા માટે એના નંબર ના લગાડે, પોતે પોતાને માટે શા માટે ન વિચારે. ભલે કોઈને મળે તો હું પણ કોઈ એમાંથી છું એમ કેમ ને વિચારે. એને ઉત્સાહ હોય, રસ હોય એ તો એમ જ વિચારે. નવી દુકાન માંગે છે શું કરે. ગામમાં અત્યારે 500-600 કાપડની દુકાન છે. તમે કાપડની દુકાન ક્યાં વેચો? બરાબર, ઓછામાં ઓછી પાંચ વધારે હજુ તો ના. હજી કોઈ નવી દુકાન નાખે છે? મારા ફલાણા સ્ટોરનું ઉદઘાટન કરીને શું વિચારે? 500-600 પછી મારો નંબર લાગશે, 500 દુકાને ફરીને પછી મારી દુકાને ઘરાક આવશે તો પછી પેલો તો એ ફરી લીધી લેશે. મારી દુકાને કોઈ નહીં આવે એમ કઈ નહીં વિચારે. એ એમ વિચારે છે કે 500 વાળાને હું પાછળ રાખી દઉં. શું વિચારે છે? નવી દુકાન ના અંદર કે 500 વાળાને પાછળ રાખી દઉં અને 100 ને આગળ હું નીકળી જાઉં. નીકળી જાય એમાં તો હજી માણસ સફળ થાય કે ન થાય પણ આ ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં પ્રયત્ન કરનાર જીવ ક્યારે પણ સફળ ન થાય એવો એક અપવાદ ખાતર પણ એક કેસ નથી. ગેરેન્ટેડ છે કે આ ક્ષેત્રમાં પ્રયત્ન કરે એ ગેરેન્ટેડ એને એનો લાભ મળે જ મળે. ખાલી નથી, આટલી તો સગવડ છે આની અંદર. આપણે કંઈક કંઈક મહેનત કરી છે પણ છતાંય પાસ નથી. અહીંયા ગમે એવી સારી દુકાન માંડે છતાં ન ચાલે, અને ગમે એવી સારી દુકાન ચાલવા વાળાને દિવાળો આવે કરોડપતિ થયા પછી દિવાળો કાઢે. ગમે જાય, ગમે તે જાય. અહીંયા એવું નથી, આમાં એવું નથી. આ માર્ગની અંદર એક વિશેષતા છે કે જે કાંઈ કમાણી થાય છે એ ચિરસ્થાયી એવર લાસ્ટિંગ છે, સદાય રહે. આના સંસ્કાર હોય ને તો એ જાય. આ સ્વાધ્યાય એટલા માટે છે કે ધર્મની અને ધર્માત્માને અને ધર્મની આત્માને જે મહિમા કરવામાં આવે છે એ બહુ જ્ઞાનમાં સમજાય, એનું મૂલ્યાંકન આવે, કિંમત એને સમજાય. તો સમજણના કારણે કોઈને સંસ્કાર પડી જાય છે એ પણ એવર લાસ્ટિંગ છે. કોઈ બી જાતિ આ ભાવમાં નહીં તો બીજા ભાવમાં ઉગી નીકળે છે અને એનો નિવેડો આવી જાય છે, જન્મ મરણથી છૂટી જાય છે. એટલી બધી ઝલક પાવરફુલ વસ્તુ છે. એટોમિક એનર્જી એની પાછળ રહી જાય એટલી બધી પાવરફુલ વસ્તુ છે. આત્મા એટલો શક્તિમાન બળાર છે કે જેના સંસ્કાર ખાલી જતા નથી. અનુભવ તો ખાલી જાય છે, સાધના ને આરાધના તો ખાલી જાય છે પણ સંસ્કાર ખાલી નથી. આટલી બધી જલદ વસ્તુ છે. ભલે કોકને પ્રાપ્ત થાય છે, લાખો કરોડોમાં કોઈક વિરોધીને જે હોય છે પણ એમ કહીને એમાંથી નાસીપાસ થવા માટે કહેવામાં આવતું નથી. પણ જીવ એની અંદર વધારે સાવધાની કાળજી રાખી બેદરકાર રહ્યા વિના પ્રમાદ રાખ્યા વિના માર્ગમાં આગળ વધે એટલા માટે એને કહેવામાં આવે છે. સંકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સંકિતી જીવને હું સંકિતી સિંહની દ્રષ્ટિ છું કે નહીં એનો નિર્ણય કરાવવા માટે કોઈની પાસે જવાની જરૂર નથી. બીજા જ્ઞાની કહે કે બીજા આચાર્ય કહે કે ફલાણા શાસ્ત્રને મારે આની સાથે મને બધું મેળ ખાઈને આવડે તો મને સમય દર્શન છે એવું એને લાગતું નથી. સંકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. પોતાને જે સ્વાનુભવ થયો છે એનો નિર્ણય પોતાના અનુભવથી પોતે કરી શકે છે. કોઈની પાસે એને સર્ટિફિકેટ લેવાની જરૂર રહેતી નથી. કેવળ જ્ઞાનમાં પણ અજાણ્યું નથી. કેવળ જ્ઞાનમાં કોઈ ચીજ અજાણી નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં એક સમયમાં સર્વ જણાય છે. તો જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ પણ કેવળ જ્ઞાનમાં જણાયું કે નહીં? એ પણ કેવળ જ્ઞાનમાં જણાયું. તો કેવળ અનંત કેવળ જ્ઞાનીઓ છે અત્યારે સિદ્ધાલયમાં. એ અનંત કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાં જેનું સમ્યક દર્શન સર્ટિફાઈડ થયું પછી બીજા અજ્ઞાનીઓ ભલે સર્ટિફાઈડ ન કરે ન માન્ય કરે. અનંત કેવડીઓ એ તો માન્ય કર્યું અને સિદ્ધાર્થમાં હોય તો માન્ય કર્યું. પતિ એમનો મત કામ નો કે એ વિષયમાં અજાણ્યા છે એનો મત કામ. વોટનો અધિકાર તો માઇનર મહત્વ નથી. મેજોરિટી હોય છે મિથ્યા દ્રષ્ટિ જીવો તો આ વિષયની અંદર મત આપવાના અધિકારી જ નથી. એનો મત શું કામ લાગે? માટે કોઈ જીવ એવી રીતે ભૂલ ભરેલી આશા રાખે અભિલાષા રાખે કે બીજા ઘણા જીવો મને સમ્યક દ્રષ્ટિ માને તો મારું સમ્યક દર્શન બરાબર, અને બીજા ન માનતા હોય તો પછી મારું સમ્યક દર્શન કઈ કામનું રહેતું નથી. એને સમ્યક દર્શન જ નથી. સમ્યક દર્શન વાળાને એવા પરિણામ આવતા નથી કે જે બીજાની સામે જોવે. એ નિમિત્તે એથી વાત કરી છે કે સંકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સંકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે એવી સંકિતી કોઈ જુદી જ વસ્તુ છે. આખા બ્રહ્માંડના ભાવને પી ગયો છે માણસ. નથી કહેતા કે હું ઘોડીને પી જાવ આ બધું તો, એટલે કે મારી કેપેસિટી બહુ મોટી છે. આવી સામાન્ય વાત મને કાંઈ અસર કરે એવું નથી. એમ સંકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો છે. આખા બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જેને ત્રાજવામાં તોડવામાં આવે તો સમ્યક દર્શનથી વધી જાય એવી કોઈ ચીજ નથી જગતમાં. એક ત્રાજવાના પલ્લામાં સમ્યક દર્શનને મૂકો, બીજા ત્રાજવાના પલ્લામાં આખા જગતને મૂકો, બીજું ત્રાજવું એવી પલ્લું છે એને ઉલાવી દીધે સમ્યક દર્શન. સંકેત વિનાની ક્રિયાઓ ધર્મની ક્રિયાઓ જે કહેવાય છે એ સંકેત વિનાની ક્રિયાઓ પીપળા વિનાના મીંડા છે. ગમે એટલા મીંડા ચડાવો, એક મીંડુમાં તો ઓછી કિંમત છે અને પાંચ મીંડાની વધારે કિંમત છે કે પચાસ મીંડાની વધારે કિંમત છે એવું નથી. એકલા વગરના શૂન્ય, બધી શૂન્ય છે, એક હોય કે અનેક હોય, એમ બધી ક્રિયાઓ ગમે તેટલી ક્રિયાઓ કરે છે, સમય દર્શન વગરની ક્રિયાઓ બધી એકડા વિનાના મીંડા છે. ક્રિયા સંકેત સહિત કરવાની વાત છે, સંકેત રહીત નહી. મીંડા ચડાવવા કે ન ચડાવવા, એકડો ન હોય તો ત્યાં સંકેત વિના ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે. હવે સંકેત ના વર્ગ મીંડા ચડાવવા કે નહીં, ક્રિયાના મીંડા ચડાવવા કે ન
ચડાવવા,
સંકેત સહિત કે સંકેત રહીત. ક્રિયા સંકેત નું જો કારણ હોય તો અનંત વાર ક્રિયા કરી ચૂક્યો છે. આવે છે શાસ્ત્ર માં મેં જેટલા રોગોના ભેગા કર્યા હતા, કેટલા અમારે એવું નથી, અમારે એવું નથી. દ્રષ્ટાંતો અમુક ભાગે લાગુ પડે છે, સર્વાંશે લાગુ ન પડે, અમુક અંશે લાગુ પડે છે. અહીંયા જે બિંદુ છે એ શૂન્ય, જેની કિંમત શૂન્ય છે, એ ગણતરી બિંદાની વાત છે. પેલા એકડા ના બિંદા ની વાત નથી, એકડા વગર ના બિંદા ની વાત છે. બીજી કોઈ રીતે સમજણ વિના કોઈ કામ થતું જ નથી જગતમાં. સમજણ વિના એક કામ થતું હોય તો બતાવો, થાય છે કોઈ કામ? તો ધર્મ કોઈની મફતની ચીજ છે કે સમજણ વિના કરવી છે? એક તાવડી લીધી હોય આઠાનાની તો એક ટકોરો મારીને લે, પાંચ વર્ષની છોકરીને મોકલતા નથી ત્યાં તાવડી લીધા, એને ગમે એને મોકલી દે છે ઘરમાંથી. હે, આઠાણાની તાવડી લેવી હોય તો પણ ટકોરો મારવાનો અર્થ શું કે તિરાડ ન દેખાય તો પણ છુપાઈને તિરાડ પકડાઈ જાય એટલી પરીક્ષા કરતા આવડે અને તાવડી લેવા મોકલે, બરાબર છે? એનાથી સુસ્તો ધર્મ આપી દીધા વાણિયા લોકોએ. સમજણ વગર જે ધર્મ કરે છે એને આઠાણાની તાવડી જેટલી કિંમત નથી. વગર સમજે દીધે રાખો, આંકે રાખો, ક્રિયાઓ કરે રાખો, એને આઠાણાને તાવડે જેટલી કિંમત નથી. આ પરિસ્થિતિ જગતમાં કોઈ કામ થતું જ નથી સમજણ વગર. કોઈ તપ કરે છે, કોઈ ત્યાગ કરે છે, કોઈ સંયમ પાળે છે, કોઈ વ્રત પચખાંડ લે છે, પણ એમ કરતા કરતા પછી સમય દર્શન પમાય કે ન પમાય, તો સંપ્રદાયમાં એવી વાત ચાલી છે કે આમ કરતા કરતા તમે ધર્મ પામી જશો. એ ઊંધે રસ્તે ચાલવાની વાત છે, ઊંધે પાટે ચડવાની વાત છે, એમ કેવું છે. એ જુદી જ વસ્તુ છે, એને એમ સરખાવાય નહીં, ક્રિયાની સાથે એને સરખાવાય નહીં, જુદી જ વસ્તુ છે. એમ કહે છે સંકેત એ કોઈ જુદી જ વસ્તુ છે. સંકેત વિનાની ક્રિયાઓ એકડા વિનાના મીંડા છે, એટલે શૂન્ય છે. અને એમાં ધર્મની માન્યતા થાય તો માઇનસ છે, નુકસાન છે, મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વનો દોષ છે. સંકેતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે, સમ્યક દર્શનનું જે સ્વરૂપ છે એ ઘણું સૂક્ષ્મ છે. અને ઘણું સૂક્ષ્મ છે એટલે જ્ઞાનને ઘણું સૂક્ષ્મ કરીને સમજવા યોગ્ય છે. સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી એના સમજવા, એને સમજવા માટે જ્ઞાનને પણ સૂક્ષ્મ કરવું જરૂરી છે. જ્ઞાનની કિંમત હજારો રૂપિયા હોય છે અને તેના પાછા પડતા ખરેલી રજ, એની જે ડસ્ટ જેને કહેવામાં આવે છે, એની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે. એ પણ કેરેટની અંદર વેચાય છે, તુલામાં નથી વેચાતી. સમજી ગુજરાતની કિંમત તો અમૂલ્ય છે. સમ્યક દર્શન રૂપી જે હીરો છે, ચૈતન્યનો રત્ન છે, એની કિંમત તો બહારમાં કોઈ પદાર્થ સાથે થઈ શકે એવી છે. જેને ઉપમા માટે કોઈ પદાર્થ નથી, એમ ગણિત બે જાતના છે, એક સંખ્યા ગણિત અને એક ઉપમા ગણિત. અલૌકિક ગણિતમાં જગતની અંદર આ બે રીતે ગણિતને ગણવામાં આવે છે. એમાં અલૌકિક ગણિતની અંદર તો સંખ્યા પણ કોઈ અલૌકિક છે, અસંખ્ય અને અનંતની વાત લૌકિક ગણિતમાં નથી. સંખ્યા સુધી ખર્વ નિખર્વ સુધીની વાત ચાલે છે, અબજો પછી. અને ઉપમા ગણિત પણ અલૌકિક વિજ્ઞાનની અંદર, અલૌકિક ગણિતની અંદર કર્ણાનો યોગમાં પણ બીજી રીતે છે કે જેને સાગરોપમના માપ દેવામાં આવે છે. ઉપમાથી કેવા માપ દેવામાં આવે છે? સાગરોપમ. તો એની અંદર સાગર જેટલો લાંબો કાળ દેવામાં આવે છે, અનંત કાળ બસ, મોટા મોટા એના ઉપમાઓ આપેલી છે. એમ અહીંયા એમ કહે છે કે સમ્યક દર્શનની કિંમત છે તે અમૂલ્ય છે, એને તો ઉપમાનું ગણિત પણ લાગુ પડતું નથી. આ ગણિત સંખ્યાનું ગણિત તો લાગુ પડતું નથી, એને ઉપમાનું ગણિત લાગુ પડતું નથી. એવું અમૂલ્ય છે તે મેળવતો તો કલ્યાણ થઈ જશે. એટલે કે જેને સમ્યક દર્શન થાય એનો મોક્ષ અગાઉથી નિશ્ચિત થઈ જાય છે, એડવાન્સ બુકિંગ. એટલે સમ્યક દર્શનનું મહત્વ. તે મળ્યું તો કલ્યાણ થઈ જશે, અને એ પાછો ચાર ગતિમાં ગમે ત્યાં મળે. પેલા તમારે આ ક્રિયા કરવી પડે એવી શરત નથી, દીક્ષા લેવી પડે એવી શરત નથી. આ સગવડ છે, પાછી ભલે ટોક ને મળે છે પણ સગવડ ઘણી છે. તિર્યન સંગી પંચેન્દ્રિયને મળે છે, સાતમી નારકીના નારકીને મળે છે, અને જેને દૈવી સુખ સગવડના સાધનોને સામગ્રી કહેવામાં આવે એવી પરિસ્થિતિમાં દેવોને પણ મળે છે, ત્યાં પણ નવું સમય દર્શન પ્રાપ્ત થાય છે. તમે અમે તમને નહીં ગણીએ, અમારામાં તમને પારકા જ મળો છો, અમારી જાતમાં નહીં, અમારી નાતમાં નહીં. શું સર્વજ્ઞના માર્ગમાં એવી વાત નથી. ત્યાં તો ચારે ગતિના જીવોને એડમિશન માટે દરવાજા ખુલ્લા છે, ધર્મના એના માટે દરવાજો ખુલ્લો છે. તિર્યંચો પણ સમ્યક દર્શનને પામે છે, જેને બુદ્ધિનો ઓછામાં ઓછો જ્ઞાનનો ઉઘાડ હોય એવા જીવો છે. ઘણા મોહ થાય એવા સંયોગોમાં દેવલોકમાં ખુલ્લું છે, ઘણા પ્રતિકૂળ સંયોગ એવા નારકીમાં ખુલ્લું છે. મનુષ્યમાં તો એથી વધારે સગવડ છે. એટલે એ મળતા જીવનું નિર્માણ થતી કલ્યાણ થઈ જાય છે, અને શાશ્વત સુખને જીવ પામે છે એ વિષયમાં થોડી વિશેષ વાત કરશે. Thank you.